भव संभव भीति भेदनम सुख संपद करुणा निकेतन व्रतदान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री नीलकंठाय नमो नमः। श्री हरि कृष्णाय सहजानंद स्वामी ने नमो नमः। बोलो सहजानंद स्वामी महाराज, श्री हरि कृष्ण महाराज। आज 2067 अषाढ़ सुद पांचम, आज तारीख 5/7/2011 ने मंगलवार, आज वड़ताल में आचार्य रघुवीर जी महाराजे सत्संगी जीवन ग्रंथनी संतोनी धर्मशाला में छावणी करावी थी। आपणे अहींया छावणी करी थी। मानसिक आनंद तेदी बहु हतो, प्रभुमां बहु हेत थातुं, खूब भगवाननुं सुख आवतुं, अने ए छावणीमां आम बधाना हृदय एवा गळी जाता। અને મને યાદ છે કે 13 દિવસ એ શ્રાવણ મહિનાનું આવું ભજન કર્યા પછી જ્યારે છાવણી અર્થીઓ બધા જ્યારે છૂટા પડ્યા, કોક એવો હોય તો હોય છે કે જેની આંખમાં આંહુડા નહીં હોય, એવો આનંદ મહારાજ આપ્યો હતો એ છાવણીમાં। સુખ આપવું ભગવાનના હાથની વાત છે, અને ખરેખર એવું હોય ત્યારે જ બહુ ભગવાનમાં હેત થાય છે। પણ જેવું આ લોકનું બધું જ અનુકૂળ થઈ જાય એટલે ભગવાનમાંથી પ્રેમ ઓસરવા લાગે છે, શરીર સગળતાઓ, વિષય સુખો, મોજ શોખ અને મન માન્યું થવા લાગે, માન સન્માન કીર્તિ ગવાવા લાગે, એટલે ભગવાન પ્રત્યેનું આકર્ષણ તરત ડાઉન થવા લાગે છે। જેવું ભગવાન પ્રત્યેનું આકર્ષણ ડાઉન થવા લાગે એવું જ અંતરમાંથી સુખ ડાઉન થવા લાગે। અંતરનો આનંદ અને સુખ માત્ર ને માત્ર પરમાત્મા તરફનું ખેંચાણ છે। જેટલું ભગવાનમાં ખેંચાણ એટલું સુખ હોય, જેટલું ભગવાન તરફનું ખેંચાણ ઘટે એટલું અંતરમાં શાંતિ સુખ ઘટે ઘટે ને ઘટે। આ વાત તો અનુભવ સિદ્ધ છે। જગતમાં ક્યાંય શાંતિ કે સુખનો સાંટોય નથી, જગત પ્રત્યે ખેંચાણ વધશે, ભગવાન સિવાય બીજે ક્યાંય પણ પ્રીતિ વધે આકર્ષણ વધે એટલે સમજી જ લેવાનું, વહેલા મોડું અંતરમાં દુઃખ પીડા અશાંતિ ઉદ્વેગ આવશે આવશે ને આવશે, આજ નહીં કાલે આવશે। ભગવાનના ભક્તને હો સત્સંગીને સમજણાને આ વાત લાગુ પડે છે। જગતના અજ્ઞાની જીવોને એ નથી થતું, કદી ન થાય અને એ કાંઈ ખબર ન પડે, પણ ભગવાનના વાલા સંતો ભક્તોને તો મહારાજ જરૂર ફિલિંગ આપે છે કે તમે અવળે રસ્તે જાઓ છો। ભગવાનમાં જેટલું હેત વધશે, જેટલો પ્રેમ વધશે એટલું અંતરમાં સુખ વધશે, શાંતિ વધશે, આનંદ વધશે, નિર્ભયપણું વધશે, કલ્યાણને માર્ગે ચાલ્યાની સામર્થ્ય વધશે। આવી અનુપમ વાત છે। એક પરમ સત્ય છે, આજ દિવસ સુધી અનુભવ્યું છે, એ તમારી આગળ રજૂ કરું. ગામડાઓમાં હાવ ધૂળિયા મંદિરો હતા ને, હાવ ધૂળિયા, ગોખલામાં ભગવાન રાખતા. એ વખતે હરિભગતને સંપને સુખને સ્વાદ જે ભજનનો આવતો ને, એ પછી એ મંદિર પાડીને જીર્ણોદ્ધાર કરીને મોટું મંદિર કર્યા પછી એ હવા જ નથી દેખાણો, એ સુખ નથી આવ્યું. આનું શું કારણ હશે એ તો પ્રભુ જાણે. પછી વળી ફરીવાર જીર્ણોદ્ધાર કરીને એથી મોટું મંદિર કરે અને બરાબર રોડ તરફ દરવાજો મૂકે અને રોડે જતા ભગવાનના બધાને દર્શન થાય એવી બધી વ્યવસ્થા કરે, બહેનોને ઠેઠ હવાય પ્રદક્ષિણા ફરાય એવી બધી લાગણી વસાત છૂટછાટો અપાય અને બરાબરના આરસને હોલને પંખાને તે નકરા પડઘા પડે ને ડોસ્યુ દેખારા કર્યા કરે ને, તે એ એ ત્રીજું જે મંદિર બને ને ત્રીજું, એમાં તો સુખ શાંતિ ભજનનું સુખ હાવ ઓછું થઈ જાય. એ ત્રણે મંદિરમાં બેસીને જેણે ભજન કર્યું હોય એને ખબર પડે આવું છે. આનાથી એ વાત સાબિત થઈ જાય છે કે જેટલું સાત્વિક સાદું દેહને દુઃખરૂપ હોય ને એટલું ભગવાનમાં વધારે હેત થાય છે અને જોડાવાય છે, પણ જેટલું આ દેહને સગવડતાને સુખભર્યું વાતાવરણ કરી મૂકીએ છીએ ને, એટલું તો જરૂર ભગવાનમાંથી આકર્ષણ પ્રીતિ હેત ઓછા થાય છે. બધાને ન થાય, પણ જેને બરાબર ભગવાનમાં જોડાવાનું નથી એને તો આ થાય થાય ને થાય. આમાં અપવાદ હોય માણસો. આટલી આ અનુભવ સિદ્ધ વાત છે, બધાને ખબર પડે એવી છે. તમારી વાત કરું તો પણ ચાલે ને અમારી વાત કરું તો પણ ચાલે. જે દી હાવ હાદું ને ધૂળિયું મકાન હોય તમારે ને અમારે છાપરું, તાપ તડકણ ટાઢ ને વરસાદના દંદુડા થતા હોય અને કુટુંબ ભેળું રહેતા હો અને તે દિવસે તમારે જે આનંદ સુખ અને શાંતિ હોય એવું એ મકાન પાડીને પછી મોટું થોડુંક કરો અને હવ થોડાક સુખ સગવડતાને વધારે વિશેષ પામો, થોડાક છૂટા પડો, પછી એ ઓલું ભેગા રહેતા હતા ને જે એ જે જૂનું મકાન હતું ને એમાં જે સુખ શાંતિ ને ભજન કે એકાબીજીમાં હંપ ને આત્મીયતા હતી ને એવી પછી મોટા મકાન નોખા નોખા થાય પછી નહીં રહે. જોજો એ મજા ને એ હવા જ નહીં આવે. અને પછી ઈચ્છી મોટા બંગલા અને મોટા માણસો સાથે ઓળખાણ્યું, વિશેષ સુખ સગવડતાના ઘરમાં સાધનો આવશે પછી તો ઓલામાં તો એ નહીં રહે. પ્રભુ ભજ્યાની મીઠાશ તો ન રહે, પણ અરસ પરસ કુટુંબમાં સંપીને આત્મીયતાથી રહેવાનો જે હવાદ હોય ને એ ન રહે. બોલો, સાચું છે ગોટું? હે, ખબર હોય અને હોય, આ બે ત્રણ બદલીઓ જેને થઈ હોય ને એને ખબર પડે આ કે છે તો હાલું એમ. આમ બધું વધે, માન વધે, આબરૂ વધે, ધન વધે, સમજાણું એવું બધું આમ ભૌતિક વધે, પણ આય મીટર મૂકો ને તો જે ભીતરી આનંદ તૃપ્તિ સુખ મહત્વાકાંક્ષા રહિતનો અંદરનો નિરાલો જે આપમેળે ઉદ્ભવતો આનંદ, સૌ પ્રત્યેની સાચી નિર્મળ પ્રીતિ, બીજાની આપણા પ્રત્યે પણ નિસ્વાર્થ પ્રીતિ, અરસપરસની આત્મીયતા, એ બધું કપાઈ જાય. અને એ બધું જાય ને એની હારવાર સુખ શાંતિ જાય જાય ને જાય. જેટલું ઓલું ઓછું થાય એટલું આ ઓછું થાય, એ વધે તા વધે. સુખ કાંઈ બંગલામાં નથી, મોટા મકાનોમાં નથી, સોના ચાંદીના ઘરાણામાં નથી. સુખ નિર્મળ પ્રેમમાં છે, નિસ્વાર્થ પ્રેમમાં, સાચી આત્મીયતામાં છે, જ્યાં બીજાનું જ ભલું કરવાની ભાવનાઓ હોય ત્યાં સુખ શાંતિનો વાસ થાય છે. સુખ સંપમાં છે, સુખ જાતું કરવામાં છે, સુખ નમી દેવામાં છે, સુખ માત્ર પોતાના જ દોષો લેવામાં ને જોવામાં ટાળવામાં છે, બીજે નથી. સુખ પંચવિષયનો અભાવ રાખવામાં છે, સુખ દૈહિક માન સન્માનથી દૂર રહેવામાં છે. આપણે બધાને ઊંધી જગ્યાએ સુખ મનાય છે, સાચી જગ્યાએ સુખ મનાતું નથી. અને ભગવાનની મૂર્તિ સિવાય આત્માને પોતાના સુખમાં બધું જ વિઘ્ન કરનાર છે. એક ભગવાનની મૂર્તિ સિવાય આત્માને પોતાના સુખમાં બાકીનું બધું જ વિઘ્ન કરનારું છે. આવું હરિચરિતામાં સાગરમાં પ્રથમ પુરના 52માં તરંગમાં લખ્યું છે. બધું વિઘ્ન કરનારું લખ્યું છે. જીવને મૂર્તિ એક જ સાનુકૂળ છે, બાકી બધું એને માટે દુઃખ છે. મૂર્તિ સિવાય આ આત્મા બીજે ક્યાંય સુખી કોઈ દી થવાનો નથી, ઠરવાનો નથી, કાંઈ કશું પામવાનો નથી. કરોડો જન્મથી આમ નામ વલખા મારે છે અને આમ નામ મહેનતને માથાકૂટ કરતો રહ્યો છે અને હજી કરોડો જન્મ આમ નામ કાઢશે તો પણ તે દુઃખરહિત પરમ શાંતિને ક્યારેય ભગવાનને પામ્યા સિવાય અનુભવવાનો નથી. આત્માને માટે સાકાર સુખ, દિવ્ય અલૌકિક આનંદ મહારાજ સિવાય કંઈ નથી. આ વાત આમ જ છે, આજ સમજાય, કાલ સમજાય, આ જન્મે સમજાય, 5 જન્મે, 10 જન્મે, કરોડ જન્મે સમજાય, જે દી સમજાય તે દી. પણ આ વાત ખોટી નથી કે આપણા આત્માને સદા આનંદ દેનાર, સુખ શાંતિ આપનાર ભગવાનની મૂર્તિ છે, ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન જ છે, બીજું કોઈ નહીં. બસ જેથી દુઃખ આવશે આવશે ને આવશે. તમે જ્યાં જ્યાં સુખ માન્યું હશે ને, જ્યાં જ્યાં સાનુકૂળતા માનીએ છે ને, જેના જેના તમને બળ ને હૂંફ હશે ને, એ બધી જ વસ્તુ તમારા માટે એક દી ઝેર થઈ જાય. શું કામ કે આપણે બધાએ મુમુક્ષુ છીએ, ભગવાનને પામવું છે, એટલે ભગવાન એ વસ્તુમાંથી આપણને સંપૂર્ણ છૂટા કરવા માટે એનું ઝેર બનાવી દે, ભગવાન જ બનાવી દે, તો જ આપણે એને જ ભાગીએ ને, પ્રભુની કૃપા કહેવાય ને. તમે જ્યાં સુખ માન્યું છે ને, ત્યાંથી જ દુઃખ આવશે. લખવું હોય ને લખજો, આ ફેર નહીં પડે. જો તમે ભગવાનના ભક્ત હો અને મુમુક્ષુ હો તો આમ જ ભગવાન કરશે. જ્યાં તમે માન્યું હશે ને, ત્યાંથી જ દુઃખ આવશે. છોકરામાં માન્યું છે છોકરામાંથી, સ્ત્રીમાં માન્યું છે સ્ત્રીમાંથી, પારાવાર દુઃખ આવશે. રાડ પાડી જાઓ કે મારી નાખ્યા, મેં તો અહીં કેટલું બધું સુખ ધાર્યું હતું. બાપમાં ધાર્યું હશે તો બાપમાંથી, માતામાં ધાર્યું છે માતામાંથી, ભાઈઓ હગાવાલાઓ ગમે એમાંથી, ઘરમાંથી ધાર્યું છે ઘરમાંથી, સંપત્તિમાં માન્યું હશે સંપત્તિમાં જ દુઃખ આવશે, આબરૂમાં માન્યું છે તો આબરૂમાં જ દુઃખ આવશે, પંચવિષયમાં માન્યું છે ન્યાચી જ દુઃખ આવશે. એવા ભાગશું ને આંખ્યું ચોળતા આપણે, મારી નાખ્યા મારા દીકરાની થઈ ને કાંઈ, કોને કહેવું ને કોઈની આગળ રોવું, આપણી ને આપણી મૂર્ખાઈ આપણા ગળામાં પડી હોય, આલિંગન કરીને ચુંબન લેતી હોય આપણને, મેં તમારી મૂર્ખાઈ, હું બીજે ક્યાં જાઉં, હ એવા ભાગ્યા જતા હોય. આ છે આ સંસારની વાસ્તવિકતા. ભગવાન સિવાય ક્યાંય ઠરાય એવું છે નહીં, તોય આપણે હજી બીજે ક્યાંક શાંતિનો અનુભવ કરવાની આશા રાખીએ છીએ, હજી બીજે ક્યાંક આપણને સુખ મળે એવી આશા મૂર્ખાઈ જાતી નથી. આટલો સત્સંગ કર્યા સાંભળ્યા પછી પણ હજી ભગવાન સિવાય બીજે કંઈક આપણે ઠરશું, સ્થિરતા પ્રાપ્ત થશે એવી આશા માલિકોથી મટતી નથી. ઠીક જન્મમાં છીએ, દેહમાં છીએ, આ દુનિયામાં છીએ, દેહનો દુનિયાનો સગા સંબંધીનો કે સત્સંગનો વ્યવહાર છે એને આપણે નાશ કરી શકીએ એમ નથી, પણ આપણી ગેરસમજણને તો જરૂર નાશ કરવા ધારીએ ને મહેનત કરીએ તો કરી શકીએ, થાય ખરું. ગેરસમજણનો નાશ થાય ખરો, આ બધી વસ્તુઓનો નાશ કરાય નહીં આપણા હાથમાંય નહીં, આત્મઘાત કરાય નહીં કે બીજા કોઈને મારી નખાય નહીં કે આ દુનિયા છોડીને કાંઈ ભાગી જવાય નહીં. પણ સુખી થવા માટે એક વસ્તુ કરી શકાય એમ છે, આપણી ગેરસમજણ આપણે ટાળી શકીએ છીએ, સમજણ. અને એક વાત સાથોસાથ હજી નોંધી લો કે સમજણ કોઈ દી દુઃખ દેતી નથી, અને દુઃખ દે છે એને સમજણ કહેવાય નહીં. સમજણ કોઈ દી દુઃખ કે ઉદ્વેગ કરતી નથી, અને દુઃખને ઉદ્વેગ અશાંતિ કરી મૂકે છે એને સમજણ ન કહેવાય, એને જ્ઞાન ન કહેવાય. એ જ્ઞાન જેવું લાગતું હોય, એ આપણને ચોખ્ખા રૂપમાં સમજણ જેવું જ લાગતું હોય તો પણ એ જો દુઃખ આપે છે તમને ને બીજાને, તો એ જ્ઞાને નથી, સમજણ નથી, કાંઈક એમાં ફોલ્ટ છે. એ આપણે ગોતવો રહ્યો, કાંઈક આપણે જેને જ્ઞાનને સમજણ કહીએ છીએ પણ એ ખરેખર જ્ઞાનને સમજણ જો હોય તો જ્ઞાન અને સમજણ જેને આપણે કહીએ છીએ એનો ધર્મ એ છે કે આપણને પણ એ શાંતિ આપે અને બીજાને પણ શાંતિ આપે. જાણું આપે જ, એ બરફ હોય તો ઠરે જ, જોવાનું લાગે છે તો બરફને નામે કોલસો જલાઈ ગયો છે. અને જો સમજણ સુખ ન દેતી હોય તો મહારાજ કોઈ દી એવું કહે નહીં કે સુખ તો સર્વે સમજણમાં રહ્યું છે, એનો અર્થ એ કે દુઃખ તો સર્વે ગેરસમજણમાં રહ્યું છે. આપણે જેને સમજણ કહેતા હોઈએ અને એ પાછી દુઃખ દેતી હોય તો આપણે તરત વિચારી લેવું જોઈએ કે મહારાજના વિધાનથી આ કંઈક જુદું છે. હાળું દુઃખ દે છે માટે આ સમજણ નહીં હોય, હું સમજણ કહું છું પણ આ સમજણ નહીં હોય, કાંઈક આમાં ગેરસમજણ છે ખરી, કાંઈક સમજવામાં મારે ફોલ્ટ છે. ભગવાનને સમજવામાં છે કા મને આત્માને સમજવામાં છે કા હું આત્મા અને મારો આત્મા પરમાત્મા એ બે સિવાયની જે માયા છે ચિદ કે અચિદ એને સમજવામાં મારે કાંઈક ભૂલ થઈ છે, કા તમામ ચિદ અને અચિદ એનો વહીવટ કરનાર, એના નિયંતા, ધારક, કરતા, પ્રકાશક પરમેશ્વરની રીતને સમજવામાં કાંઈક મારી ભૂલ છે, કાંઈક હું લોચો મારું છું. નહીતર ભગવાન આપણા અંતરમાં આપણને અખંડ આનંદ આપ્યા જ કરે. પરમેશ્વરનો વહીવટ બહુ મોટો છે, બહુ મોટો. એને બધા જીવનો, ઓલ ટોટલી માયાનો, બધા દેવોનો, બધા ઈશ્વરોનો, બધા મુક્તોનો, બધા ધામોનો, બધાયનો, તેઓ સુષુપ્ત અવસ્થામાં હોય કે વિકસિત અવસ્થામાં હોય કે તેઓ પ્રલયકાળની સ્થિતિમાં હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, ત્યારે પરમેશ્વરે સર્વ રીતે એનો વહીવટ, કંટ્રોલ, વિકાસ કે સંકોચ બધું કરવાનું હોય છે. માત્ર એકલા ભગવાનને આ બધું સંભાળવાનું હોય છે, બધાનું બધું જ. અને આ બધું સંભાળવામાં એને કોઈ દી થાકાઈ લાગતો નથી, પરિશ્રમ બી પડતો નથી, કોઈ લોટ વજન ભગવાનને ક્યારેય લાગતો નથી. આ બધું એના જ્ઞાનના એક અંશના કોટીમાં અંશ ભાગમાંય આ આવતું નથી, સહજ બધું એમનામ હોય છે. અને ભગવાનને ક્યારેય કોઈ વાતની વિસ્મૃતિ થતી નથી, ક્યારેય કોઈના કર્મને, સારા મોળાને ભૂલીને કંઈ આડો અવળો ન્યાય કે નિર્ણય કે સુખ દુઃખ અપાઈ જતા નથી. કદી ભગવાનને કોઈને સુખ દેવામાં, દુઃખ દેવામાં કાંઈ એક દોરાવાય આદિ સુધી ઓછું વધતું અપાઈ ગયું હતું, ભૂલ થઈ હતી એવું બન્યું નથી. ક્યારેય ભગવાનને ભૂલ નથી, હજી સુધી આવડો મોટો વહીવટ કરે છે. એમાં તે બધું કમ્પ્લેટે કમ્પ્લેટ ચલાવે છે. માત્ર આપણે આ વાતને સમજવાની જરૂર છે. નથી ક્યારેય આપણે ખોટી રીતે હેરાન થયા, કે નથી બીજા કોઈ ક્યારેય ખોટી રીતે હેરાન થયા. અને જો એમ કહી તો ભગવાને લોચો માર્યો કહેવાય. ને ભગવાન કોઈ દી લોચો મારતા નથી. કાંઈક આપણો લોચો હોય એટલે એ આપણને ટોચો વાગ્યો હોય. ભટ્ટભાઈ, ખરું ખોટું તમે એવું સ્વીકારો છો કે ભગવાનને ભૂલ થઈ? તમે એવું સ્વીકારો છો કે ભગવાન કોઈને આધીન છે એટલે એની સહેશરમમાં ભગવાનને આ આટલું કરવું પડ્યું? નહીં ને? તો હવે મને કહો, આપણે હેરાન થયા કે કોઈક બીજા હેરાન થયા, એમાં કોની ભૂલ કાઢશો? હે, આપણી કાંઈ એની બીજું શું હોય? અને ભગવાન કાંઈ પણ કરે છે તે કરુણાવિહીન નથી. પરમેશ્વરનું સર્વ વિધાન કરુણાસભર છે. તે તમને જીવાડે તો પણ કરુણા છે, તમને મારે તો પણ કરુણા છે, એ તમને તારે તો પણ એની કરુણા જ છે, એ બુડાડે તો પણ એની કરુણા જ છે. એ તો બધાયનું જેમ સારું થાય એમ જ કરે છે. આજ દિન સુધી ભગવાને કોઈનું ક્યારેય બગાડ્યું નથી, કોઈનું ક્યારેય પરમેશ્વરે ખોટું કર્યું નથી, કોઈને ક્યારેય ખોટું દુઃખ ભગવાને ભોગવાયું નથી, કદી ભગવાને ભૂલ કરી નથી. એવા એ પરમેશ્વર શુદ્ધ છે, નિર્મળ છે, સદા સુખદાયી છે. એમાંથી જેટલું આપણને હેત ઓછું થઈ જાય છે બીજાને લઈને, બીજામાં હેત થવાથી, એટલી આપણી બહુ મોટી ભૂલ છે. ભગવાન સિવાયનું જેટલું છે એ બધું જ આપણને મળી જાય, એ બધાનો માલિક બની જવાય, એ બધું જ આપણને ભોગવવા મળે, કંટ્રોલ કરવા મળે, તો પણ પરમેશ્વરમાંથી એક દોરાવાય હેત ઓછું કરાય નહીં. એ મરવાના ધંધા છે. અને આ ભગવાન સિવાયનું બધું જે છે તે ટોટલી આપણને મળી ગયું હોય તો પણ એમાં ધ્યાન દેવાય નહીં, એ પણ મરવાનો ધંધો છે. તો પછી થોડાક પૈસા, સંપત્તિ, થોડુંક કુટુંબ કે થોડીક આબરૂ, અનંત કોટી બ્રહ્માંડના એક બ્રહ્માંડના 14 લોકમાં, અને એમાંય મૃત્યુલોક, ને એમાંય 7 દીપ, ને 9 ખંડ, ને એમાં ભરતખંડ, ને એમાંય કેટલાય રાજ્યો, ને એમાં આપણું રાજ્ય, ને એમાં કેટલા તાલુકા, ને એમાં આપણો તાલુકો, ને એમાંય કેટલા ગામ, ને એમાં આપણું ગામ, ને એમાંય કેટલા મોલ્લા, એક મોલ્લો, એમાંય કેટલી શેરીઓ, એક શેરી, એમાંય કેટલા ઘર, એમાંનું એક ઘર, એમાંય કેટલા માણા, એમાં આપણે એક કોટ આપણ કરાય, એ આપણને એટલું મળ્યું છે, ખૂબ ઝાઝું મળ્યું છે. હું તો જેટલું છે એટલું બધું મળી જાય તો એમાં ધ્યાન ન દેવાય, સુખી રહેવું હોય તો. તો આટલા બધામાંથી એમાંય આપણું ઘર, ને એમાંય આપણે એક, એટલું મળ્યું છે આપણને, તો એમાં કેવી ધ્યાન દઈને દુઃખી થવું? ભગવાનમાં ધ્યાન રખાય કે નહીં? પણ આટલી નાની નાની પ્રાપ્તિમાં, માયાના સુખોમાં એ બંધાઈ જવાય છે તો મને એમ થાય છે કે ઝાઝી સંપત્તિ કે ઝાઝું બધું પ્રાપ્ત થતાં આપણો જીવ એમાં કેમ નહીં છોટે, કેમ નહીં બંધાય, એ કેમ સારું નહીં લાગે, કેમ નહીં ગમે? બોલો, ગમે છે કે નથી ગમતું? ભગવાન સિવાયનું જેટલું મળે એટલું રાજી થવાય છે કે દુઃખ થાય છે? વધારે વધારે મળે તો વધારે વધારે ભગવાનની કૃપા મનાય છે ને, એની શું કૃપા કહેવાય? કેટલું બધું અજ્ઞાન છે. મુક્તાનંદ સ્વામીએ વિવેક ચિંતામણીમાં કૃપાની વ્યાખ્યા કરી છે, સાત દોહામાં. આપણે કથા કરી હતી ત્યારે એ વાત આવી હતી, અદ્ભુત વાત. હરિકૃપા તબહી જાનહી જબ ઉપજત વૈરાગ્ય, સમજ્યા? મુક્ત વિષય સુખ તબ લાગત આગ, એવી બધી વ્યાખ્યા કરી છે. હરિકૃપા એને કહેવાય કે વૈરાગ થાય અને વિષય સુખ આગ લાગે. આપણને વિષય મળે ત્યારે એમ થાય છે કે આગનો ગોળો આવ્યો, શું લાગે છે? સારું લાગે છે. આઈસ્ક્રીમ મળે, ટાટું પાણી મળે તો કેટલું ગમે, ટાટો પવન આવે, પંખો ચાલે. હવે મને કહો, લ્યો, આપણે સમજણ શું શીખ્યા? કથા ઘણી સાંભળી પણ કાંઈ ઉતરી નહીં. અમે ઘણી કરી તો અમારે ઉતરી નહીં. કોશિશ કરીએ છીએ, ઉતારીશું ધીમે ધીમે. હવ રાજી રહેજો, અને અમારે તમારી ઉપર રાજી રહેવું. તમારે અમારી ઉપર રાજી રહેવું કે કોશિશ કરે છે એમ, અને અમે તમારી ઉપર રાજી રહેવું કે કોશિશ કરે છે. માસકી એકાબીજીનું જોઈને કુરાજી થઈ એ ગેરસમજણ છે. અમારે કાંઈક અમલમાં ન આવ્યું હોય એને જોઈને તમે કુરાજી થાઓ ને દુખાઈ જાઓ તો એ તમારી ગેરસમજણ છે. તમારે કાંઈક અમલમાં ન મૂકાણું અને અમે દુખાઈ જઈએ તો એ અમારી ગેરસમજણ છે. સમજાણું? સમજણ સદૈવ સુખદાયી છે, ગેરસમજણ સદૈવ દુઃખદાયી છે. અને નક્કી થાય ફળ ઉપરથી. સમજાણું? બોલો, કેરીઓ આવે ને ત્યારે નક્કી થાય કે તમે આંબાનું ગોટલું જ વાવ્યું હતું. કેરી આવે અને તમે ચાખો ને એક્ઝેક્ટ કેસર કેરી, એમાંય જે સારા માયલી જાતની હોય એનો અવાજ એ કેરીમાં આવે ત્યારે નક્કી થાય કે તમે એ જ બી વાવ્યું હતું એમ. પછી તો બે પાંચ વર્ષ લાગે ને, પાંદડા જોઈને ન ખબર પડે, ડાળા જોઈને ન ખબર પડે. એ તો ફળ ખાવ તારે ખબર પડે કે બસ આ જ જાતની આ જ કેરીને આ જ સ્વાદ મારે જોઈતો હતો, એ જ મળ્યો, માટે એ જ ગોટલું મેં નાખ્યું હતું એ નક્કી થયું. હવે તમે નાખ્યું હોય ગોટલું, બી નાખ્યું હોય, પછી એ ફળ ના આવે અને કાંઈક ફવાદમાં મોળું આવે, કંઈક બીજી જાતનું આવે, તો તમારે એટલું તો નક્કી કરવું જ પડે ને કે ગોટલું બીજું જીકાઈ ગયું, બિયારણ મારું બેટાનું બદલાઈ ગયું. હે? પણ એ ખબર ક્યારે પડે? ફળ આવે ત્યારે. એમ આપણને સુખના કે દુઃખના જે દી ફળ અનુભવાય તે દી ખબર પડે કે આના બી મારા બેટા કાંઈક ઊંધા વવાણા છે, નહીતર આ ફળ મળે નહીં. આપણે જે ફળને ચાહતા હતા એ ફળ ન મળ્યું ને બીજું મળ્યું, એનું કારણ એ કે બી બીજું ઘાયલું છે આપણે, નહીતર બીજું ફળ ન આવે, એ જ આવે. ન્યા ઠેર જવું પડે જોવા. હવે આપણને ન્યા ઠેર મૂળિયા સુધી તપાસવાની તો ટેવ જ નથી, તોફાને ચડી આમ કેમ થયું? એટલે ભાઈ કેમ થયું તે કાંઈ ના, આ તો ફળ આવ્યું, લઈ લે લઈ લે, ફળ તો લઈ જ લેવું પડે ને, તારા બાપે આપ્યું. એ કર્મ ફળ પ્રદાતા છે, એ ધ્યેય તમારે લેવું જ પડે, કાંઈ હાલે નહીં. કોઈથી હજી સુધી નહીં થયેલું, ઘણાએ તોફાન કર્યા છે, મારા ફળ ન જોઈ, ભગવાન કે ન જોઈ ઠેકડા મારી, બાકી જે આપ્યું એ આપ્યું, તારા કર્મનું આપ્યું છે, બીજાનું મારે ભૂલમાં તન જ દેવાઈ ગયું, રાડ્યું નાખ્યું માં. સમજાણું? આ કઈ માલ સામાન વેચનારાની માણસની દુકાન નથી ને આ કોકનો માલ કોકને નાડોળું થઈ જાય, સમજાણું, કોકનું કોકને પાર્સલ થઈ જાય, હાલી નીકળમાં. આ મારે ક્યારેય ભૂલ નથી થઈ, આટલા હજાર વર્ષથી કરું છું. તું આજકાલનો ટેં ટેં કરીમાં લઈ લે, તારું જ છે. મારા બેટા હારા હારા ફળ જ જોતા છે તો હારા હારા બી વાવતા હો. એમણે તો સારું વાવ્યું હતું, ખબર નથી રહી તને, જે વવાઈ ગયું છે એનું જ આ ફળ છે. અરે પણ મેં નહોતું હોય ત્યાં નહોતું વાવ્યું તો આવ્યું કેવી રીતે? મારી ભૂલ, સમજાય તમને? તમે ભલા માણસ, આંબો જ વાવ્યો હતો તો સારા છોરીઓ કેમ થયો? થાય કોઈ દી તો ભગવાન કઈક લોચા મારે છે એવું કહેવાય. પ્રભુને ક્યારેય લોચો વાગ્યો નથી. કોક દી વાગ્યો હોત તો એમ કહેવાય કે ભગવાનને ક્યારેક ક્યારેક ઊંઘમાં ખબર રહેતી નથી, એવું ત્યાં કાંઈ થતું નથી. માટે સદૈવ જે માત્ર પોતાની જ ભૂલ જોશે એને શાંતિ રહેશે, એના દોષ ટળશે અને સુખને માર્ગે આગળ વધશે. અને એક વાત પણ બહુ સમજ્યા જેવી છે કે અહીં આપણે બીજાની ભૂલ કાઢીએ છીએ, ટેવ છે ટેવ. તો મહારાજે કહ્યું છે કે નાનામાં તમને એમ થયું તો અહીંથી મોટામાં અહીં થશે, પછી અહીંથી મોટામાં અહીં થશે, પછી મોટા સંતોષે ન્યાય એમ થશે. ને જેનું ભજન સ્મરણ કરો છો એ પરમેશ્વરમાંય તમને જેદી ટાણું આવશે તેદી એમ જ થાય. કેમ છે? તમારી ટેવ છે. ન્યાય એમ થાય. બોલો. આવી વાતો છે, થયા વગર ન રે. મહારાજે કીધું છે તેમ જ થાય. અને તેથી શું દિશા થાય મને કયો જોઈ? તેથી ભગવાન અરે ભટકાય તેથી દિશા શું થશે? બીજા બધા અરે ભટકાય ત્યાં સુધી તો આપણે ભાંગી નહીં, કારણ કે એ કઠણ હોય તો આપણે એને જ કઠણ હોય, એટલે વાંધો ન આવે. આપણને જરીક ગોબો પડે ને ઓલાને જાજો પડે એટલે ખુશ રહી. બલમન જરીક પડ્યો પણ તને તો આટલો પડ્યો ને એમ. પણ જે દી આમનામ ભટકાતા ભટકાતા ઠેઠ ભગવાન અરે ભટકાશું તે દી એને ગોબો પડશે, નિશાની નહીં થાય એને, અને આપણા ડૂસે ડૂસા નીકળશે. તેથી કહેવાય કોને જાહું કે મારા બેટાની થઈને કાંઈ? સુખી થવું છે એમ ક્યાં સુખી થવું છે? ભગવાન સિવાય બીજે કે ભગવાનમાં? એ તો નક્કી કરો. ભગવાનમાં સુખી થવું છે કે ભગવાન સિવાય બીજે? ભગવાનથી જ સુખી થવું છે કે ભગવાન સિવાય બીજા પદાર્થોથી, વ્યક્તિથી, આ લોકથી, ઘરથી, ધનથી, સન્માનથી, શરીરથી, દુનિયાથી, શેનાથી સુખી થવું છે કે માત્ર ભગવાનથી સુખી થવું છે? એ બી વિચારવું જોઈએ. ભગવાન સિવાય બીજા કોઈથી સુખી થવાની સપને આશા આપણે રાખવી જોઈએ નહીં, મારે નહીં અને તમારે નહીં. આપણે હરિભગત છીએ, મુમુક્ષુ છીએ, ભગવાનને પામવાની ઈચ્છાવાળા છીએ, માટે નહીં રાખવી જોઈએ. અને જો રાખશું તો ભગવાન આપણને ત્યાંથી સુખિયા નહીં થવા દે, નહીં જ થવા દે, ચાય બુજી નહીં થવા દે. કેમ જે એની આપણા પર કૃપા હોય જ, કેમ જે આપણે એને આશ્રિત છીએ. અને ભગવાન પણ સમજે છે કે આને જો ન્યાયથી સુખી થવા દઈશ, ઠરવા દઈશ, સફળ કરીશ તો આ જરૂર ન્યા બિચારો ફસાઈ જાય. એટલે આને તો ત્યાં સફળ નથી જ થવા દેવો, ફેલ જ કરવો છે. એટલે આપણને માયાના સુખ મળશે કે આ લોકના મળશે કે આ દેહના મળશે એ વાતમાં કાંઈ માલ નથી. કેમ જે આપણે ભગવાનના સુખને મેળવવા સારું પગ માંડ્યા છે, અને હવે જો આ બધા સુખ મળતા રહે ને તો ઓલા સુખમાં આ સુખ જ આડા મારે બેટા દિવાલ થઈ જાય. એટલે આ તો ટળવા જ જોઈ તો જ ઓલા મળે ભગવાન સંબંધી સુખ. હવે આપણે આ ટાળવું નથી, આ છોડવું નથી, અને ઓલ્યાની આશા રાખીને બેઠા છીએ ક્યારે મળે ક્યારે મળે. એટલે ભાઈ આ આઘું કરી તો મળે. એ તકના ડાળિયા ખાઈ ગયો 2 કિલો ને ઉપર 2 લોટા પાણી પી ગયો, જલેબીની જગ્યા ક્યાં છે માલકર? તે જલેબી ખાઈ એક તું. એ તકના વિષય ભોગવ્યા, આ લોકના સુખ ભોગવ્યા, સગવડતા માન સન્માન બરાબર રહી ક્યાં તારામ? હવે ભગવાન કેવી રીતે રહકે? એ આનંદ કેવી રીતે ઉદ્ભવે? એ શાંતિ તને ક્યાંથી અનુભવાય? ન્યા ક્યાં તારી વૃત્તિઓ છે? જ્યાં તારી વૃત્તિઓ હોય તેનો તને અનુભવ થાય. દેહમાં વૃત્તિઓ એકાકાર હોય દેહનો અનુભવ થાય, જગતમાં વૃત્તિઓ એકાકાર હોય જગતનો અનુભવ થાય. અને તારી જ્ઞાનમય જે ધર્મભૂત શક્તિ છે એ પરમેશ્વરમાં જો તું બરાબર ચોંટાડે, પ્રેમથી લગાડે, તો ભગવાનનો અનુભવ થાય. જીવ પાસે જ્ઞાનભૂત શક્તિ છે, ચેતના, જેને વૃત્તિ કહીએ છીએ, જેને સ્મૃતિ કહીએ છીએ આપણે, એ ભગવાનમાં જો લાગે તો ભગવાન અનુભવાય. બીજે લાગેલી રહેશે ત્યાં સુધી પરમેશ્વર નહીં અનુભવાય. પરમેશ્વર નથી એવું તો છે નહીં, ભગવાન તો બધે જ છે, બધામાં જ છે, છે એવા જ છે. પાત્રતાને અનુસાર એ અનુભવાય છે. આપણે પાત્ર એવું નથી તો આપણને ન અનુભવાય. ભગવાન નથી એવું નથી, આપણું ધ્યાન ભગવાનમાં નથી. આપણું ધ્યાન દેહમાં છે, વિષયમાં છે, જગતમાં છે, ધનમાં છે, દેહના સુખ દુઃખ માન અપમાનમાં છે. ભગવાનમાં ધ્યાન નથી, વૃત્તિઓ નથી, સ્મૃતિ નથી, કેવી રીતે ભગવાન અનુભવાય? હોવા છતાંય આપણે તો પરમેશ્વર નથી એવું જ છે. હોવા છતાંય નથી એવું જ લ્યો. છતે છોકરે વાંજે જેવું, છતે રૂપિયે બિચારાના હાથ બંધાયેલા હોય કાંઈ કામના નહીં એવું. કેમ જે પ્રભુ આપણી સામે ઊભા હોય પણ આપણું ધ્યાન કે મન બીજે હોય, વૃત્તિ બીજે હોય, તો ભગવાન શું કામના આપણે? એટલે અખંડ વૃત્તિ રાખવા ઉપર બહુ વજન છે. એટલે સતત સ્મૃતિ હરિની રાખવા ઉપર મહારાજે અને શાસ્ત્રોએ સંતોએ બધાએ દબાણ બહુ આપ્યું છે. કેમ જે ભગવાનમાં સ્મૃતિ છે તો જ તમારી પાસે ભગવાન છે, અને સ્મૃતિ નથી તો બધ ભરીને બેઠા હો ને ભગવાનને તોય ભગવાન તમારી પાસે નથી. આખો આધાર સ્મૃતિ ઉપર છે. સ્મૃતિ એ ભગવાનનું જ્ઞાન છે, સ્મૃતિ એ ભગવત પ્રાપ્તિ છે. એનાથી પ્રાપ્તિ અધિક શાસ્ત્રમાં કંઈ નથી. વૃત્તિ એ બહુ ઊંચી વાત છે. વૃત્તિ એ જીવની શક્તિ છે, એ જીવનું જ્ઞાન છે. જીવના જ્ઞાનમાં ભગવાનનો એ નકરી માયા હોય તો એને ભગવાનનો આનંદ ન મળે, અને માયાના વિકારમાં એને મનગમતો વિકાર થાય તો સુખ મળે, ને મનને ન ગમે એવો કાંઈ ફેરફાર થાય તો દુઃખ મળે. આ સુખ દુઃખના હર્ષ શોકના પૂરમાં એ તણાતો રહે, ઘડીક આનંદમાં હોય ને ઘડીક ઢીલો ઢપ. સાથી કેમ જે આ જે માયા છે, આ જે પિંડ બ્રહ્માંડ છે, એમાં જેટલો અનુકૂળ ફેરફાર થશે એમાં એને હરખ થાય, અને જેટલો પ્રતિકૂળ ફેરફાર થાય એટલો એ ઢીલો ઢપ થઈ જાય. એને ધાર્યું હોય કે આવડો મરી જાય થારું, એ મરી જાય તો આનંદ થાય. એને ધાર્યું હોય કે આ જીવે થારું, એ મરી જાય દુઃખ થાય. હવે આ જગત કેવળ પરમેશ્વર આપણે માટે જ કાંઈ ચલાવતા નથી, બધા એના માટે ભગવાન જગત હાંકે છે. બધાના કર્મ ફળ અનુસારે જગત ચલાવે છે ભગવાન. એટલે આપણી ઈચ્છા મુજબ જ આ વિશ્વમાં ફેરફારો થાય એવું કેવી રીતે કરી શકાય? ક્યાંથી થાય? માટે આપણને આ જગતના પિંડ બ્રહ્માંડના આધારે જો કેવળ સુખિયા રહેવાની વાત મનાતી હોય તો એ કેવી રીતે સિદ્ધ થાય? ભગવાનના આધારે સુખિયા રહેવું હોય તો રહી શકાય એવું છે, પણ ભગવાન સિવાય બીજા કોઈ પણને આધારે સુખિયા રહેવા જાઓ ન રહેવાય. અનુકૂળ એમાં ફેરફાર દેખાય ત્યાં સુધી તો તમે રહ્યો, પણ તમે ન ઈચ્છતા હોય એવું કાંઈક થાય તો એટલે તમને વહમું લાગે તરત જ કોઈ બીમાર. હવે આપણો જ ઈચ્છો ફેરફાર થાય એવું ક્યાંથી થાય, ક્યાંથી એવું થાય, કેવી રીતે થઈ શકે? માટે કેવી રીતે આપણે ભગવાન સિવાય બીજાના આધારે સુખી રહી શકીએ? દુઃખી થઈ જ જવાય. એટલે આપણે જો અખંડ સુખી રહેવું હોય તો અખંડ ભગવાન સાથે જોડાઈ જવું જોઈએ. હો વાતની એક વાત, જેટલી આપણી વૃત્તિ ભગવાન સાથે પ્રેમથી જોડાઈ જાય એટલું સુખ રહે, એટલો આનંદ રહે. અને એ સિવાય બીજે જેટલી વૃત્તિઓ જોડાય ત્યાં અનુકૂળ ફેરફાર થાય તો સુખ, અને પ્રતિકૂળ ફેરફાર થાય તો દુઃખ આવે. આવે ને આવે એટલે આમાં વાંક કોનો કાઢશો? તમે બોલ્યાનો કાઢશો, ઓલ્યાનો કાઢશો, ભગવાનનો કાઢશો, માયાનો કાઢશો કે તમારો કાઢશો? અને ભગવાન તો એમ જ કહે છે, મન મના ભવ મદયાજી, મારા મન રાખ, મારું જ યજન કર, મારું જ ભજન કર, મારા માટે જીવ, મારામાં જ વૃત્તિ રાખ, મારામાં તું ડૂબી જા. એટલે એ એક ધારા એની ઈ બૂમો પાડે છે બધા અવતારમાં. એની પહેલેથી એક જ વાત છે કે રાડ્યું નાખ્યું મારામ જોડા, મારા સિવાય બધી સ્મૃતિ ભૂલ, એક મારી સ્મૃતિ રાખ, પછી દુઃખ આવે કહેજે કે એમ જેવું નિર્વિકારી દિવ્ય અલૌકિક મૂર્તિ છું, અહીં કોઈ ફેરફાર નથી, સાથી દુઃખ આવે તને, બાકી સોલાય મરીશ. આજથી સુધી કરોડો યુગોથી સોલાતો રહ્યો છો ને હજી સોલાય સોલાય ને સોલાય જાય, આવ નહીં સમજતો. એવી આ અદ્ભુત વાત છે. માટે ભગવાનના ભક્તએ બીજે ક્યાંય સુખી થવાશે એવું માનશો નહીં. ભગત થયા છીએ એટલે હજી ઘણી વાર તમે ભગવાનને છોડી દો તો ભગવાન તમારી હળી ન કરે, તો પછી તમારા જે કર્મ હોય, ભજન હોય, તમે જે કાંઈ સેવા પુણ્ય કરી હોય એના બદલામાં તમે જે કાંઈ આ લોકની અનુકૂળતા માગો એ બધું દેવા માંડે. ભજ્ય થવું હોય થાય, પણ હમણાં તો તમારું મન ધાર્યું થવાથી તમને સુખ બહુ મનાહે, છે જ નહીં ક્યાંય સુખ, પણ થાય એવું મનાય. પણ ભગવાન પોતાના ભક્તને એવા ખોટા વેમાઈ જવા દેવા માગતા નથી. જગત વેમાં જાય એનું ભગવાનને કાંઈ દુઃખ નથી, પણ એના આશ્રિતો ખોટા વેમાઈ જાય એમાં એને જરાય આનંદ આવતો નથી. એટલે આપણને વેમાઈ જવા નહીં દે. જ્યાં વેમાઈ જાઓ ત્યાં ગોદો મારીને જગાડશે, એ જાય તો અહીં ક્યાં ભરમાણો, અહીં ક્યાં એટલે આમ માનીને બેસી ગયો, અહીં ક્યાં, અહીં કાંઈ એવું ક્યાં છે કાંઈ. તે આપણને એમ થાય કે લે મેં તો આમ માન્યું હતું, મેં તો હું માન્યું હતું, હું નીકળ્યું, તે હું હતું એ નીકળ્યું, બીજું કાંઈ નીકળ્યું નહીં, તે ખોટું માન્યું એમાં કોઈ શું કરે? ભગવાને વાસ્તવિકતા બતાવી, બોલો બીજું શું છે? આપણા દેહમાં રોગ હોય, બ્લડ ટેસ્ટિંગ કરાવીએ કે ફોટા પડાવીએ કે સ્કેન કરાવીએ, જે કરાવીએ તે જે હોય એ નીકળે. પછી આપણે એમ માની મને તેમ હતું કે મને કેન્સર થાય જ નહીં, મારે તો આમ જ રહે, મારું હાર્ટ નબળું હોય ને ફળ નીકળ્યું, ત્યાં આપ ખોટું હતું એ નીકળ્યું, હતું જ તું નહોતો માનતો લે નીકળ્યું, નો જ કેમ નીકળે? એમ આ જગતમાં દુઃખ હતું જ દેખાડ્યું ભગવાને, તું સુખ માનતો હતો, દુઃખ નહોતો માનતો, હતું આ ભગવાને બતાવ્યું. ભગવાન જ્યારે એની મૂર્તિ સિવાય બીજે સુખ કે દુઃખનો અનુભવ કરાવે ત્યારે એમ સમજવું જોઈએ કે પરમેશ્વરે કૃપા કરીને મને વાસ્તવિકતાનું જ્ઞાન આપ્યું, પરમેશ્વરનો પાડ માનવો જોઈએ, એને બદલે અહીંથી દુઃખ આવે જ કેમ, આમ થાય જ કેમ, મને આમ કેમ, એમ નકરી ટોંશ કરીએ તો ભગવાન અરે અથડાઈ જાહું અને એવા તમોગુણમાં પરમેશ્વરનું ભજનનું સુખય નહીં આવે, શાંતિ હૃદયમાં ક્યારેય નહીં પામી અને આમ નામ દાડા વીતતા જાય. માટે જ્યાંથી ભગવાન સિવાય બીજામાંથી દુઃખ આવે છે તે ભગવાનના બતાવ્યા વગર તો હોય નહીં, અને ભગવાન બધેથી સુખ જ બતાવે એવી આપણે આશાએ કેમ રખાય? કેમ જે આપણે ભગવાનમાંથી સુખ લેવા નીકળ્યા છીએ, ભગવાન પામવાની આપણે અંતરમાં આશા છે, જેટલી છે એટલી પણ છે તો ખરી જ. માટે હવે એ આશાને વધારવી છે અને ભગવાન સુધી પહોંચવું છે, તો ભગવાન સિવાય બીજે આપણને સુખ મનાય કે એમાં આપણે અટકાય કે ત્યાં રોકાઈ જવાય એ આપણા માટે ક્યાં સારું છે? ભગવાન પોતાની મૂર્તિ સિવાય બીજે બધે સુખનો અનુભવ કરાવે છે એ તો ભક્તની ઉપર પરમેશ્વરની બહુ મોટી કૃપા કહેવાય. એ કૃપાને જ આપણે પરમેશ્વરનો કોપ સમજીએ. આટલું બધું અજ્ઞાન લઈને પારાવાર દુઃખી થતા હોઈએ ત્યારે તો હવે કરવું હું, હવે ક્યાં જાવું ને કોને કહેવું? જેમ આ જગતમાં કોઈ માણસ કોકનું સારું કરવા ભાવનાથી કામ કરતો હોય ને એને જ વિશે એને એમ લાગે કે જોયું મને હેરાન કરવા કેવું કેવું કરે છે, ત્યારે હવે જવું ક્યાં? ઠાકોરજી ને જવું ક્યાં? આનો હું ઉપાય કરવો? તમે એનું ભલું કરવા જતા હોય ને એને એમ જ લાગે કે અમારું બગાડે છે, શું કરો તમે? એમ પરમેશ્વર આ લોકના જે કાંઈ દુઃખ આપણને આપે છે એ આપણું ભલું કરવા આપે છે, અને આપણને એમ થાય છે કે ભગવાન પુણ્યમ ભરી જપ કર્યા, પાઠ કર્યો હરિચરિતામૃત સાગરનો, આખો દરમાદો કાઢું છું, સેવામાં જાઉં છું, શિબિર ભરી આત્મીય સભ્ય થયો છું, તોય મારી પાસે રાજી નથી, હજી મને આ બધા દુઃખ, મારા બાપા આમ કરે, મારી બા આમ કરે, મારી પત્ની સમજતી નથી, મારો પતિ સમજતો નથી, મારા છોકરા બગડી ગયા, ઘરનું ઘર થયું નહીં, છોકરાને વ્યવહાર થયા નહીં, ધંધામાં ઠેકાણું પડ્યું નહીં, તોય મને તું એટલે આ રોમાં આ ભગવાનનો કોપ નથી, આ કૃપા છે, મને જ માંદો પાડ્યો એટલે સારું કર્યું પાડ્યો તે, હવે હટ તૈયારી કરી ધામમાં જવાની, નહીંતર સોટી જાય તમા, સમજતા નથી આપણે બધા સમજતા નથી. એને લઈને ભગવાન કેટલા હેરાન થતા હશે ક્યારેક કલ્પના તો કરો. ભગવાન પોતાના દુઃખ કોને કહેવા જાય કે આ મારો છે, હું એનું સારું કરવા જાઉં છું, એ એમ સમજે છે પ્રભુ મારી ઉપર દયા કરતા નથી, કૃપા કરતા નથી, મારું બગાડે છે, મારું કાંઈ ધ્યાન દેતા નથી, એનો ભગત થયો છું. ઓલા માછીમારોને, ઓલા પાપીઓને, ઓલા ગુંડાઓને, ઓલા ખોટા માણાને તો કેટલા સુખ આપ્યા છે, ને અમે તો ધર્મમાં રહ્યા તોય આમ નામ દુખ્યા, આવું બિચારો માની ને એવો મોળો પડી જાય, એવો મોળો પડી જાય કે બધા ભેગા થઈને ઉબળ આપીએ ને તોય બિચારાને સુખ ન આવે, ખરું ને? માટે આપણે પરમેશ્વરને જો સમજીએ ને તો બહુ સારું, ભગવાનના આ બધા વહીવટને સમજીએ ને તો બહુ સારું, ભગવાનના શરીરોને સમજીએ ને, એનો સ્વભાવ ને એની પ્રકૃતિને સમજીએ ને બહુ સારું. માયા પણ ભગવાનનું શરીર છે, દરેક આત્માઓ પણ ભગવાનનું શરીર છે, અને એ શરીરના પણ ગુણધર્મો છે અને પરમેશ્વરના પણ ગુણધર્મો છે. આ બધી વાતને આપણે જેમ છે એમ ધીમે ધીમે સમજતા જઈએ, જો સમજણનું બુદ્ધિનું અંગ હોય તો, અને એ ના હોય તો મૂંઢપણે માની લ્યો. વિશ્વાસનું અંગ હોય તો મૂંઢપણે માની લ્યો કે આ કહે છે એમ જ છે, અને કા પ્રેમ હોય તો પછી ભગવાનને સર્વના કારણ ને સર્વના સુખદાતા સાકાર દિવ્ય અલૌકિક આનંદ ઘન મૂર્તિ માનીને એમાં માંડો પ્રેમ કરવા. જેનું પ્રેમનું હોય, વિશ્વાસનું હોય કે જ્ઞાનનું હોય, એણે આ બધું સમજીને આયુષ પૂરું થતાં પહેલાં બધી જ વૃત્તિઓને ભગવાનમાં પ્રેમથી જોડી દેવી જોઈએ. ભગવાનને સંપૂર્ણ રીતે આધીન થઈ જવું જોઈએ, ભગવાનના સંપૂર્ણ દાસ થઈ જવું જોઈએ. આ જ આત્માને માટે અખંડ આનંદનો માર્ગ શાસ્ત્રોએ, સંતોએ, અવતારોએ, મોટા પુરુષોએ બતાવેલો છે. આ જ એને આધીન થઈ જવું સંપૂર્ણ રીતે, એ જ માર્ગ જીવને સુખી થવાનો છે. બીજા કોઈ માર્ગે કોઈ ક્યારેય સુખી થયા નથી, ભલે મોટા થયા છે, આ લોકમાંય મોટા થયા છે, વધીને દેવતા થયા છે, ઈશ્વરો થયા છે, પણ સદાને માટે સુખી તો જે સંપૂર્ણ પરમેશ્વરને આધીન થયા એ જ થયા છે. જેણે ભગવાન પાસેથી જેટલું લીધું છે ને ભગવાન સિવાયનું, એ ભગવાને એની ઈચ્છા એટલે આપ્યું, એનો વહીવટ કરે છે, પણ કાંઈ એવો એને આધાર નથી આપી દીધો કે ઈચ્છે એમ જ એમાં ફેરફાર થાય. પાછું ઉપરથી થાય એટલે આવડવા દુખી જાય. ખેતર આપણું હોય, ભગવાને આપણને આપ્યું હોય, પણ વરસાદ ઉપરથી વરસે તો બધું ધોવાઈ જાય. ખેતર આપણને આપ્યું છે પણ એમાં ધોવાણ ન થઈ જાય એ હક પાછો આપણને થાય પણ. ખેતર આપણને આપ્યું એમાં બીજા આવીને શેઠો દબાવે, બોલો, એ કોઈ ન દબાવે એવું પાછું ન થાય, કારણ કે એ પાછું વહીવટ ઉપરથી થાય. હવે આનું કરો તમે, આપ્યું છે તોય નથી આપ્યા જેવું જ છે. આ બધું શરીર આપણને આપ્યું લ્યો, પણ એમાં કોઈ રોગ ન થાય એમ આપણને ઈચ્છીએ તો એ નહીં થાય. રોગ તો થાય ડોહો, આપણા કર્મને લઈ નહીં થાય, કાં તો ભગવાન આપણને કંઈક પરીક્ષા કરવા ઉન્નતિ આપવાય કરે, એમાં પાછું આપણું હાલે નહીં. હવે તમે મને કહો, આપણે કોના માલિક? માલિક હોવા છતાંય આપણે તો કંઈ કરવાનું સમર્થ નથી, પરાધીન છીએ. બૈરા છોકરા, ઘર મકાન બધું આપ્યું છે, પણ એમાં તમારી ઈચ્છા મુજબના જ બધા વિચારોમાં કે એના દેહમાં કે એ વસ્તુમાં ફેરફાર થાય એવું તમને હાથમાં નથી આપ્યું. વસ્તુ આપી પછી બીજો બધો કંટ્રોલ એને રાખ્યો છે કે નહીં એવું? હવે હું આનું કરવું કહો? જો નહીં સમજીએ તો દુઃખ રહેવાના જ. એટલે પરમેશ્વરની મૂર્તિ અને ભગવાનનું જે શરીરરૂપ ચિદ અચિદ વિશ્વ અને એમાં પરમેશ્વરનું જે કર્તૃત્વ, આ બધી બાબતને આપણે જેટલી સમજશું, જેટલું ભગવાનનું સર્વપરિપણું, સર્વનિયંતાપણું, સર્વકર્તાપણું, સર્વ સુખદાતાપણું, સર્વહિતકર્તાપણું જેટલું આપણને હૃદયથી સ્વીકારાઈ જશે એટલા આપણે અહમ શૂન્ય થતા જઈશું, ઝીરોથી જઈશું. અને પરમેશ્વર સાથે આપણી વૃત્તિઓ પ્રેમથી જોડાશે, આપણને ભગવાનને જ આધીન રહેવાનું ગમમાં લાગશે. હજી તો આપણને બહુ નથી ગમતું, ટોંચ થાય છે, આમ કેમ, આમ કેમ, આમ કેમ, કાંઈ ભગવાનને ભૂલ થાય છે તો આપણે વારે વારે આમ કેમ એમ કેમ કરીએ છીએ? એને આપણા જેવા જ માન્યે છે? કાંઈ મહિમા મનાણો જ નહીં હજી સુધી આટલો સત્સંગ કર્યો તો. આમ કેમ બધું બંધ થઈ જાય. અને ભગવાન સિવાય ભગવાનના શરીરભૂત ચિદ અચિદમાં ક્યાંય ધ્યાન જ ન રહે. ચિદ અચિદમાં ભગવાનને જે ઠીક લાગતું હોય છે એ રીતે કરતાય છે. મારે તો મહારાજની નિર્વિકાર દિવ્ય અલૌકિક સાકાર આનંદ ઘન મૂર્તિ છે એની યારે જ કામ છે ને. મારે તો એને જ આનંદમાં આનંદમાં પ્રેમ કરવાનો છે, ધારવાના છે, બીજું મારે ક્યાં ક્યાંય જોવા જાણવાનું એમ થઈ જાય. એટલે સુખ જ રહે મારો, આનંદ જ રહે, નહીતર સુખી થવા એવું નથી. તે ગમે એવા મોટાને ડાયાને જ્ઞાનીને આગેવાન ગણાતા હોઈએ તોય દુઃખ તો માહિતી જાય નહીં. તે આ લોકની કે સત્સંગની મોટપને લઈને કે ઊંચા પદ કે પ્રતિષ્ઠા કે સ્થાનને લઈને કાંઈ અંતર સુખી થતા નથી. જ્ઞાનને લઈને અંતર સુખી થાય, સ્થાનને માનને લઈને ન થાય. પદને લઈને કાંઈ સુખી થવાતું નથી, પ્રભુમાં પ્રેમને લઈને સુખી થવાય છે. બોલો, લોકો આપણો વિશ્વાસ રાખે એને કરીને આપણને સુખ નથી થતું. આપણને જેટલો ભગવાનનો વિશ્વાસ હોય ને એટલું સુખ થાય છે. બોલો, હે, આપણે બીજા માસે બહુ રાજી હોઈએ એને લઈને કાંઈ આપણને સુખ ન થાય, આપણા ઉપર ભગવાનને ભગવાનના સંતો બહુ રાજી હોય એને લઈને આપણને સુખ થાય. બોલો, આપણી જગતમાં બહુ કીર્તિ હોય એને કરીને કાંઈ આપણને સુખ નથી થતું, આપણી ભગવાનમાં અખંડ સ્મૃતિ હોય એને લઈને આપણને સુખ થાય છે. આ બધી વાત સમજવી જોઈએ. અને જેટલો અજ્ઞાનનો ભાગ હોય એટલાને ચોખ્ખો કરીને કાઢવો જોઈએ. જેમ ગાંઠ ચારે કોરથી ધરતી ખોતરીને પહેલા બારી ચોખ્ખી કાઢે, પછી કાઢ લે, ચોખ્ખી કરે પહેલા પછી ખેંચ લે, એમ આપણે અજ્ઞાનની ગાંઠોને સમજણથી પહેલાં ચોખ્ખી કરવી પડે. આ આટલા એમએમની આવડી ચોરસ લંબગોળ આ અજ્ઞાનની ગાંઠ આ રહી, પછી સર્જરી કરીને કાઢવી પડે. એવી કાઢવી પડે કે ફરીવારી ગાંઠ ન થાય, પાછું ફરીવારીનું એ અજ્ઞાન આવી ન જાય, પાછું આ લોકના સંગે કરીને એ માણસના વસ્તુના પદાર્થના યોગ્ય કરીને પાછું ફરીવાર ગાંઠ થાય છે. કંઈક વાર ઓપરેશન કરીએ છીએ ને પાછી વળી થાય છે. પછી બહુ ધ્યાન રાખવું પડે, પરેજી પાળવી પડે, એના યોગમાં સંગમાં સંસર્ગમાં રહેવાય નહીં, ફરી વાર થાય પછી. આવું બધું ઘણું આપણે વિચારીને ભગવાનમાં જોડાવાની કોશિશ કરીએ, ભગવાન સ્વામિનારાયણ અને બધા સંતો આપણી સાથે જ છે, બધા ભક્તો પણ આપણી મદદમાં જ છે, એ વાત સાવ સાચી છે. અને આજ દિન સુધી એ વાત તો અનુભવાતી રહી છે. અને ભગવાન સહાયમાં છે એટલે પિંડ બ્રહ્માંડ બધું આપણી સહાયમાં જ હોય, પણ સહાયની રીત કાંઈક આપણે ઈચ્છતા હોય એવી ન હોય. પણ સમજવું છે બધું સહાયમાં, ભગવાનમાં જ એકમાં જ સુખ મનાઈ જાય એવી દયા ભગવાન આપણા ઉપર કરતા હોય એને હવળી સમજવી અને આનંદમાં રહેવું અને ભક્તિ કરવી, જરાય હિંમત હારવી નહીં, મૂંઝાવવું નહીં, આપણા જે જે નિયમ હોય એને પાળવા અને સેવા કરવી અને સૌને રાજી કર્યાનો દાખલો કરવો અને અખંડ વૃત્તિ ભગવાનમાં થાય એના માટે ભગવાનમાં પ્રેમ વધે, એને માટે ભગવાનનો મહિમા વધે, એને માટે ભગવાનનો નિશ્ચય દઢ થાય, આ બધું જોતા રહેવું અને આનંદમાં ને આનંદમાં જીવવું. સહજાનંદ સ્વામી મહારાજ.